प्रवचन नंबर 618 तारीख 13/4/96 समयसार गाथा 13 भावार्थ तथा प्रश्नोत्तरी।
કરતા નથી માત્ર જ્ઞાતા છે, ત્યાં અકર્તાનો પાઠ છે, ત્યાં ધ્યેયની વાત છે, ત્યાં જ્ઞેયની વાત નથી। છે એમાં એકલા ધ્યેયની પ્રધાનતા વાત કરી છે, જ્ઞાનનો વિષય ટીકામાં પણ એમ લીધું છે, ગુરુદેવે પણ એમ લીધું છે, અને જ્ઞેયનો વિષય તો 271 કળકમાં છે એ લીધું છે। આમાં તો એકલા ધ્યેયની વાત છે, તો ધ્યેય હંમેશા કારકને અવેધ કર્યું હોય એમાં એને કરતાપણું પરિણામનું કરતાપણું બિલકુલ એમાં છે એની વસ્તુમાં, અને ખરેખર પરિણામ પરિણામથી થાય છે એટલે આત્મા એને કરવો એ અશક્ય છે। કેમ કે એક સત્તા બે કરતા ન હોય, પરિણામ પરિણામને કરે અને એ પરિણામને ભગવાન આત્મા પરમાત્માએ કરે, મનમોક્ષને એમ કદી બનતું નથી। માટે આત્મા અકારક અને અવેધક છે, કરતા નથી તો કરતા નથી તો શું છે કે જાણનાર છે, પરિણામે જાણે છે, એટલો શબ્દ એમનું લીધો। હવે એ જાણે છે એ પ્રશ્નના પ્રશ્નમાં એમ થઈ શકે કે જાણે છે એને તો એનું જાણવું જે છે એ ખરેખર એને કોણ જાણે છે અથવા જાણે છે એવો શબ્દ કેમ આવ્યો? એમ કરતા નથી, એમ જ્ઞાતા નથી, એમ બે આવું જોઈએ એમ કેટલાકના વિચારમાં આવે તો એનો જવાબ એવો છે કે કરતા નથી એટલે એને જ્ઞાતા જ કયા છે, બીજો કોઈ ઉપાય નથી। અને હંમેશા ભેદને જાણે છે એ વ્યવહાર છે, એને નિશ્ચયની વાત કરી અકારક અવેધક તો નિશ્ચયની વાતમાં આપણે અકર્તાથી થયો તો પછી એને જાણે છે એમ કહ્યું તો એ વ્યવહાર થયો। ભેદને જાણે છે વ્યવહાર, અભેદને જાણે તો નિશ્ચય। અહીંયા તો અભેદનો ઉલ્લંઘન લેવડાવવું છે ધ્યેયનું, એટલે અહીંયા જાણવાની વાત તો એને જાણે છે એમ કહ્યું તો હવે જાણે છે કોણ? અધિન્દ્રિય જ્ઞાન જાણે છે, ઇન્દ્રિય જ્ઞાન જાણે છે કે પરસન્મુખ થઈને જાણે છે કે સત્તરમુખ થઈને પરિણામને જાણે છે, એવા ઘણા પ્રશ્નો ઉત્પન્ન થઈ શકે છે। એટલું જ એ વાળું કે અભેદને જાણે છે નિશ્ચયને, ભેદને જાણે છે વ્યવહાર, એમાં બધી વાત આવી ગઈ। ભેદને જાણે છે વ્યવહાર એટલે ખરેખર ભેદને જાણતો નથી, વ્યવહારને એનું પસંદ થયું ને એટલે વ્યવહારને અભૂતાર છે એમાં ઉતારી લીધું। બીજું એમાં બે પ્રકાર એવા છે આપણે એની ચર્ચા કરીએ તો, એક તો જ્ઞાન અભેદગ્રાહી જ હોય, ભેદગ્રાહી જ્ઞાન હોતું જ નથી, એટલે અતિન્દ્રિય જ્ઞાન એને જાણે છે એમ નથી, પણ અતિન્દ્રિય જ્ઞાનમાં એનો પ્રતિભાસ છે કે એને ઉપચારથી એને જાણે છે એમ કહેવાય એક। અને બીજું જે ભેદો છે બધા સવિપાક સવિપાક નવિપાક નિર્ધારણ બધું છે ને, ઘણું મનમુખને જાણે છે કરતો નથી, તો એ ભેદને જાણનારું એ માનસિક જ્ઞાન છે, બુદ્ધિનો વિષય છે, જ્ઞાનનો વિષય નથી। પણ હારે હારે સવિકલ્પ દશામાં કોઈ કોઈને વ્યવહાર જાણેલો પ્રજ્ઞાન છે એમાં એવું પાસે જાણવા, કોઈ કોઈને કોઈ વખતે કોઈ કોઈને અને કોઈ વખતે ત્રણ શબ્દો છે, તો અજ્ઞાનીને નહીં, પરમાત્માને નહીં, પણ સાધકને, સાધકને નિર્વિકલ્પ ધ્યાનમાં નહીં પણ સવિકલ્પ ધ્યાનમાં એ જ્યારે હોય છે ત્યારે આત્મા કરતા નથી માત્ર પરિણામ જાણે છે એવો વ્યવહાર ઉભો થાય છે। હવે જે વ્યવહાર ઉભો થયો એ વ્યવહાર ખરેખર ગુણભેદને જાણે છે તે બુદ્ધિગોચર છે, જ્ઞાનગોચર નથી. જ્ઞાનનો વિષય તો અભેદગ્રાહી છે, સ્વભાવગ્રાહી જ્ઞાન છે. અને આ પરિણામ છે, એ પરિણામને કરતો કેમ નથી કે ખરેખર પરિણામ પરદ્રવ્ય છે. તો પરદ્રવ્યને કોણ જાણે? બસ બસ બસ. જ્ઞેયને કોણ જાણે? જ્ઞેય. ઇન્દ્રિય વિજ્ઞાન જ્ઞેય છે, જ્ઞેય જ્ઞેયને જાણે છે એમ લેવાય. આ પ્રતિભાસ દેખીને અતિન્દ્રિય જ્ઞાન એને જાણે છે, ઉપચારમાં આવે છે. બે પ્રકાર છે જાણવામાં. પછી ખરેખર તો જ્ઞાન અભેદને જાણે છે, ભેદને જાણતું નથી, ભેદની સન્મુખ થતું નથી, ભેદનું લક્ષ્ય કરતું નથી. એવી કોઈ વ્યવસ્થા જ નથી કે ભેદનું લક્ષ્ય કરીને ભેદને જાણે. એ જ્ઞાનનો ધર્મ જ નથી, લક્ષ્ય કરે જ નહીં. પણ જણાય છે, પ્રતિભાસ થાય છે તો ઉપચારથી જાણે છે એમ કહેવાય, એમાં કહેવાનું. પણ અહીંયા પાઠ છે ધ્યેયનો, ધ્યાન રાખે જ્ઞેયનો નથી. જ્ઞેય નિશ્ચિત નથી કરવું, પરિણામ છે એ જ્ઞેય છે એમ ચિત નથી કરતું. પરિણામ સ્વયં થાય છે માટે એનો કરતા નથી એમ કહીએ. પરિણામ થવાયોગ થાય છે અને જાણનારો જણાય છે. આજનો આપણો વિષય હમણાં આવશે, આ વિષય લેવાનો છે. તમે બધા એવા અત્યારે તૈયાર કરાય. એટલે એને જાણે છે એ ઉપચાર છે, વ્યવહાર છે. જાણે છે એને જાણે છે એ વ્યવહાર છે, એમ કરતા નથી માટે નાતા છે. આ જીનાગરની અંદર એક ખાસ ખ્યાલ રાખ કે કઈ નૈનું આ કથળી છે અને અહીંયા શું પ્રયોજન સિદ્ધ કરવું છે. અહીંયા પરિણામનું જ્ઞાતા છે કે જ્ઞાતા નથી એ સિદ્ધ નથી કરવું. પરિણામનો જ્ઞાતા છે કે પરિણામનો જ્ઞાતા નથી એવા સિદ્ધ નથી કર્યું. પરિણામનો કરતા નથી એવો અકર્તા આત્મા તમને બતાવું છું, કરતા બુદ્ધિ છોડાવું છે. એ પ્રયોજન છે. ન્યાય ગાથાનું પ્રયોજન અકર્તા પણ સિદ્ધ કરવું છે. એને જાણે છે કે નથી જાણતું, કે એને કોણ જાણે છે એ પાઠ જ નથી. એમ
પેલી પડીમાં તો કહી દીધું અકારક
બસ કઈ
બીજી કડીમાં આ વસ્તુ
લીધી. પણ કરતા નથી એટલે શું કેવું જોઈએ કે જ્ઞાતા છે. બસ તો જ્ઞાતા છે એ તમારે સમજવું કે એનો જ્ઞાતા કયો તે વ્યવહાર છે કે નહીં છે એ તમારે સમજવું જોઈએ. એ આપણા આપશે બધી વાત. બીજી વાત જે લેવી છે ને એમાં બધી ક્લાસો તમારો આવે.
પ્રતિભાસ દેખીને એ વાત વધારે,
પ્રતિભાસ દેખીને જેમ કે કેવળ જ્ઞાનમાં લોકાલોકનો પ્રતિભાસ દેખીને કેવડી ભગવાન લોકાલોકને જાણે છે એ વ્યવહારનું બંધન બરાબર છે. બરાબર છે, બરાબર છે. ને એ લોકાલોક એમાં પ્રતિભાસ થાય છે એ બરાબર છે, પ્રતિભાસ થાય છે બરાબર છે. લોકાલોકને જાણે છે એમ નથી, અને પ્રતિભાસને ઉડાડી શકાતો નથી. કેમ કે પ્રતિભાસ છે તો એને બધા પ્રકારનું જ્ઞાનનો આવિર્ભાવ થઈ જાય છે. એ થાય છે જ્ઞાન જ્ઞાનનું. જે પ્રતિભાસ છો પોતાના અને પરના આખા વિશ્વનો પ્રતિભાસ થાય છે. તો કેવળી ભગવાનને પૂછો કે મારે કેટલા ભાવ, તો એ કહી દે તમને. કેમ ક્યાંથી કે છે કે એ તમારા ભાવનો પ્રતિભાસ એમાં છે, એમાં અંત આવી ગયો છે તમારા ભાવનો, એ એવું જાણે છે ને જણાય છે એમાં. એટલે એ જ્ઞાનમાં એવું જાણ્યું, એ જ્ઞાને જેવું જાણ્યું એવું જાણ્યું એવી વાણી આવી. જ્ઞાને જ્ઞાનને જાણ્યું, નહીં ને નહીં. જે પ્રતિભાસ થયો જ્ઞાનમાં કે આને 8 ગો છે અને 15 ગો છે વગેરે, તો એવો પ્રતિભાસ તો છે જ પહેલેથી જ હતો. સત્ર પૂછ્યું તો એનો આવિર્ભાવ થાય છે, જ્ઞાનનો આવિર્ભાવ છે. જ્યાં જ્ઞાન જ જણાય છે, જ્ઞાનમાં જે જ્ઞેય જણાય છે એવું જ્ઞાન જણાય છે કે જે જ્ઞાન આત્માથી અભેદ છે, પાછું છૂટું પડતું નથી એવું છે. એ ધ્યાનમાંના વિષયો છે બધા, ઠીક છે. આપણે તો અત્યારે 320 ગાથા ધ્યેયની છે, એમાં એટલું જેવું કે કરતા નથી ભોગતા નથી માત્ર તેને જાણે છે. હવે એ જે જાણે છે, મારે આપણે હમણાં જાણે છે કાઢી નાખ્યો છે હમણાં. પાંચ મિનિટમાં બીજી ગાથાનો આધાર લઈને બીજી ગાથાનો એ સમયસારનો આધાર સમયસારની છઠ્ઠી ગાથા ગુરુદેવ કે છે છઠ્ઠી ઉલ્લેખ છે એમાં જે નિર્ણય ગઈ વાત કરી છે અગિયારમી ગાથામાં એટલા ધ્યેયની વાત કરી છે કે વ્યવહાર સગળો વિકાસ છે ઉતારને આશરે સમય દર્શન થાય છે અગિયારમી ગાથામાં એમ કહ્યું બારમી ગાથામાં કહ્યું સર્વિકમ દશા હોય ત્યારે ઘાતક રૂપના વ્યવહાર જાણે છે વ્યવહાર જાણેનું પ્રયોજન એમ કહ્યું કે બાર ગાથા સુધીમાં કોઈ જીવ લાયક પાત્ર હોય તો બાર ગાથા સુધીમાં પામી જાય અને પામ્યો ન હોય તો એના માટે નવ તત્વોનો વિસ્તાર આ સમયસારમાં આવવાનો છે. હવે નવ તત્વનો વિસ્તાર તો બધા દિનાગમમાં છે, એમાંય ખાસ કરીને દિગંબર શાસ્ત્રોમાં તો છ દ્રવ્યને નવ તત્વથી ભરેલું જ હોય છે. કોઈ શાસ્ત્ર એવું ન હોય કે જેમાં નવ તત્વનો વિસ્તાર ન હોય. શ્વેતાંબરમાં નવ તત્વ છે, સ્થાનકવાસીમાં નવ તત્વ છે, બધા નવ તત્વને માને છે જાણે છે. પણ ભૂલ એ થઈ ગઈ અભૂતાત્મે એ નવ તત્વને જાણ્યા નથી, ભૂતાત્મે એ નવને જાણ્યા નથી. અને એક નિયમ છે આદ્ય મંગળ મધ્ય અને અંત મંગળ, એટલે જે પેલો શબ્દ હોય બધા લાગુ પડે. ઉદાહરણે જીવ અજીવ પુણ્ય પાપ આચરણ સંવર જીરા બંધને મોક્ષને પણ મોક્ષને પણ ભૂતાર્થ નહીં જાણે, મિથ્યાત્મને પણ ભૂતાર્થ નહીં જાણે એમ લખે છે. અભૂતાર્થને નહીં જાણી, અભૂતાર્થને એ નવતત્વને જાણતા મિથ્યાત્વ છે. નવ તત્વ સ્વરૂપ જીવ છે એમ માને તો મિથ્યા દ્રષ્ટિ થાય છે. કર્ણિકામાં છે પણ નવ તત્વમાં છુપાયેલી આત્મજ્યોતિ જો કાઢે તો નવ તત્વને જાણતા પણ સમય દર્શન થાય. એટલે ખરેખર તો એકને જાણતા સમય દર્શન થાય, નવને જાણતા કંઈ નવના ભેદને જાણે તો સમય દર્શન થાય. પણ તેને કેમ કહ્યું કે નિયમથી આ નવને ભૂતાર્થ નહીં જાણે તો સમય દર્શન થાય. આ વાત ક્યાંય દિગંબર શાસ્ત્રોમાં બીજે નથી, એ કૃષ્ણ ભગવાનના શાસ્ત્રમાં તેમની ગાથામાં વિશેષણ ઉદ્ધાર્થ નહીં અને એ પણ પાછું સમય દર્શન થાય. નવને જાણે તો નવને જાણવાની રીત કોઈ જુદી છે. એમાં એમ કે છે કે પરિણામ થવા યોગ થાય છે અને જાણનારો જણાય છે. પરિણામ થવા યોગ થાય છે અને જાણનારો જણાય છે, એટલે પરિણામનો કરતા અવયોગ થવા યોગ થાય એને કોણ કરે, ન થવાના હોય એને કોણ કરે, કોઈ કરી શકે નહીં. પરિણામ સમયવર્તી થવા યોગ થયા જ કરે છે અનાદિ અનંત. હવે કહે છે કે રાગની ઉત્પત્તિ થઈ સમય સમયે તો એને ભૂતાર્થ નહીં તું જાણે, ભૂતાર્થ નહીં જાણે તો રાગનો હું કરતા છું, રાગનો તું સ્વામી બની જાય. કેમ કે રાગ તારા કરવાથી થતો જ નથી, કેમ કે કરવું એ આત્માનો સ્વભાવમાં જ નથી. ઉતારને જીવને જાણ કરવું એમ લખ્યું. હવે એ જીવના બે ભેદ, દસ પ્રકારના પ્રાણથી જીવ જીવે છે એ જીવ છે, એ અભૂતાર્ નૈકી છે એવું તો જાણ્યું અનુસ્વાર, એવા જીવને જાણ્યું. પણ ભૂતાર્થ નૈતિક જીવને ન જાણ્યું કે ત્રિકાળિંદ્રિયોમાં દસ પ્રકારના પ્રાણનો પણ અભાવ છે. પાંચ ઇન્દ્રિય પ્રાણ મન વચન કાયા શ્વાસોશ્વાસ એ દસ પ્રકારના પ્રાણ છે, એ વ્યવહાર જીવ છે. એને જાણીને વિદ્વાન થયો, પંડિત થયો, પણ જ્ઞાની ન થયો. તો એ જીવને પણ ભૂતાર્થથી જાણે, એટલે જેમાં દસ પ્રકારના પ્રાણનો અભાવ છે એક, દસ પ્રકારના પ્રાણ થવા યોગ થાય છે. દસ પ્રકારના જે પ્રાણ છે એ થવા યોગ થાય છે. આયુષને આત્મા બાંધતો નથી, આયુષ બંધાય છે. મરનારા કાદીની પર્યાય થવા યોગ થાય છે, ગુણસ્થાન થવા યોગ થાય છે, 14 ગુણસ્થાન સુધી થવા યોગ થાય છે. છઠ્ઠી ગાથામાં 14 ગુણસ્થાન આત્મામાં નથી એવા આત્માનો અનુભવ કર એમ કહ્યું. પેરમાં એમ કે છે કે 14 ગુણસ્થાન છે, કોણ કહે છે કે નથી, નવતર તો છે, પણ પરિણામ થવા યોગ થાય છે એમ જેના ખ્યાલમાં આવે છે એની દ્રષ્ટિ દેવો પણ જાય છે તો સમ્યક દર્શન થાય છે. ત્યારે એમાં બે વાતનો નિષેધ આવી ગયો કે થવા યોગ થાય છે એમાં કરતા બુદ્ધિ ગઈ, અને જાણનારો જણાય છે એમાં પરિણામની જ્ઞાતા બુદ્ધિ ગઈ કે રહી ગઈ કે નહીં. અમારા કે કરતો વિચમાં વૈગી કે નહીં નિર્ભર થઈ જાય એવા મતલબ છે. પરિણામ થવા યોગ થાય છે, પરિણામ થવા યોગ થાય છે. શું થાય પરિણામ કર્યા વિના થાય છે, કર્યા વિના થાય. એમાં સંસ્કૃતમાં એક શબ્દ છે, નિસર્ગ છે, એક શબ્દ છે કે સ્વયં એવું પરિણામ થાય છે. રાગ દ્વેષ મોહના પરિણામ, દુઃખના પરિણામ કરવા છતાં નથી કે કરવું આત્માના સ્વભાવમાં નથી, અને કરવું પર્યાયના સ્વભાવમાં ખૂટતો નથી. એ અનાદિ અનુપર્યાય કર્યા પર્યાયને કર્યા કરે, ક્રિયાના કારક પર્યાયમાં છે. પરિણામ થવા યોગ થાય છે, અને એ અલ્પવિરામ છે, અને જાણનારો જણાય કરે છે. તો જો પેલામાં કરતા બુદ્ધિ ગઈ અને બીજામાં જ્યાં જાણ્યું આત્માને તો એ જ્ઞેય બનવાનું રહી બંધ થઈ ગયું. પરિણામ જ્ઞેય નથી આ, પરિણામ કર્મ પણ નથી આ, અને પરિણામ જ્ઞાનનું નહીં થયું. અકર્તારીઓને જ્ઞાતા થઈ ગયું સાક્ષાત. પરિણામ થવા યોગ થાય છે અને જાણનાર મહાસિદ્ધાંત છે. નિર્ભાર થઈ જાય આત્મા તો જો બધો ઉતરી જાય, કરવાનો બોજો ઉતરી જાય અને જાણવાનો બોજો પણ, જાણવાનો ભાવ જ પ્રગટ ન થાય. જે જ્ઞાન જાણે તો ભલે જાણે, હું નથી જાણતો કેમ કે પરિણામ થવા એવું થાય છે એમ લીધું તો એને આત્મા જણાવી દો તારી સ્થિતિ થઈ ગઈ. માટે બહુ ઊંચો મંત્ર આવ્યો વૃતાર્થને નવતત્વને જાણતા સમ્યક દર્શન નિયમથી. અમદાવાદના પ્રશ્ન કર્યો મને કે મિથ્યાત્વના પરિણામ આશ્રમ છે ને, એમાં આશ્રમ તત્વ છે મિથ્યાત્વનો આશ્રમ, તો મિથ્યાત્વના પરિણામને ભૂતાર્થને જાણે તો સમ્યક દર્શન થાય કે નહીં? વાત થાય ને, થાય જ. પણ કે મેં કહ્યું અહીંયા અલ્પવિરામ છે એને જાણવાનું કારણ નથી. પરિણામ થવા યોગ થાય છે અને જાણનારો જણાય છે, અહીંયા સુધી પહોંચે તો એને થવા યોગ થાય છે. માઇનું જો જાણનારો ન જણાય તો કરતા બુદ્ધિ થઈ જશે. જાણનારો ન જણાય થવા યોગ થાય છે, થવા યોગ થાય છે, થવા યોગ થાય છે એમ નથી. ધર્મી ગાથામાં એમ કહ્યું કે પરિણામ થવાયો થાય છે ને જાણનારો જણાય. નવ તત્વમાં છુપાયેલી આત્મજ્યોતિ છે, એમાંથી કાઢવાની છે. નવ તત્વને જાણવામાં રોકાવાનો નથી. પરિણામની સિદ્ધિ કરી, પરિણામનું અસ્તિત્વ રાખવું, પરિણામની નજર છોડાવી, કરતા બુદ્ધિ છોડાવી, જ્ઞાતા બુદ્ધિ છોડાવી, અને પરિણામ થવાયો થાય છે ને જાણનારો. વિખ્યાત્મના પરિણામનો કરતા આત્મા નથી. ભાવ વિખ્યાત હો, દ્રવ્ય વિખ્યાત, દ્રવ્ય કર્મની વાત તો છે જ નહીં. થવા યોગ થાય છે વિખ્યાત. હવે વિખ્યાત થવા યોગ થાય છે તો વિખ્યાત નહીં જઈએ. વિખ્યાત હું કરું છું તો વિખ્યાત જશે નહીં. સમકી થવા યોગ થાય છે નહીં, બિલકુલ નહીં. હા, એના કાળક્રમમાં આવવાનું છે, એ જ આવે છે. ધર્મપદ પર્યાયના નિયમ મુજબ એના સ્વકાળે, સ્વ અવસરે, સ્વભાવે જે પરિણામ થવા યોગ થયા જ કરે છે. મારે પરિણામ નહીં આવવાનો જરૂર નથી, મારો ગુરુ ના પાડી. પરિણામ થવાયો થાય છે, પછી પરિણામ ની સામે જોવાનું ક્યાં જોતા રહે? દ્રવ્ય ને જો ને એવી અપૂરું વાત છે તેમની જાણવા. પરિણામ થવાયો થાય છે અને જાણનાર તો પરિણામમાં મિથ્યા તો પાપના પરિણામ છે. પાપના પરિણામ થાય છે તો થવાયો થવા દેવા. પાપના પરિણામ થવા થાય છે તો એ પાપના પરિણામને થયા કરે એવી ભાવના રાખવી. અરે પાપના પરિણામ થવા યોગ થાય છે એ વખતે એની દ્રષ્ટિ ક્યાં જાય છે? જાણનારો જણાય છે. જાણનારો જણાય છે એમ લઈને પછી પરિણામને જુએ તો મિથ્યા તું વિયોગ તો સમય દર્શન થઈ ગયું. તો સમય દર્શન પણ થવા યોગ શું છે? મારા દિવસો નથી જે સમય દર્શન ની કરતા બુદ્ધિ હશે એ મિથ્યા તો ની કરતા બુદ્ધિ રહી હશે. મોક્ષ ને કરે એ બંધ ને કરે, મોક્ષ ને કરતો નથી માટે તે ભાવબંધ ને પણ કરતો નથી, કરતો નથી માટે એને જાણતો પણ નથી. જાણનારો જણાય
અને ભૂતાર્થથી જાણ્યું કહેવાય.
ભૂતાર્થ અને ભૂતાર્થથી જાણ્યું કહેવાય. ભૂતાર્થથી શું જાણ્યું? કે પરિણામ થવાયો થાય છે, પછી જાણનારો જણાય છે એમાં અનુભવ થાય છે. અમારા ચેતનભાઈ ને મોટરમાં વાત કરી મેં બેઠા જ નહીં ક્યાંય ગયા. સવારે મોટર લેવા આવે ને તો બેઠું, પરિણામ થવાયું થાય છે જાણનારું જણાય છે. પછી એને ઉમેર્યું કે પરિણામ થવાયું થાય છે અને જાણનારો જણાય છે એમાં અનુભવ થાય છે. એ મોટે બોલ્યા મારે એની પરવાર છે. જાણનારો જણાય એમાં અનુભવ ન થાય? પરિણામ ને જાણે તો અનુભવ થાય, પરિણામ ને કરે તો થાય નહીં.
કરતા બધી તો પેલા બોલવાનું
બે દોષ જાય છે. કરતા બધી જાય છે, જાણનારો જણાય છે એટલે પરિણામ જણાતા નથી. પરિણામ જણાતા પરિણામ ઉપર અલગ થઈ જાય છે. હજી જ્ઞાતા દ્રષ્ટા છે.
હવે એમાંથી જો અંદર જાવ તો દ્રષ્ટા છોડીને ખાલી જ્ઞાતા છોડી
જાય. જ્ઞાતા દ્રષ્ટ રહી જાય, કોઈને છોડવાનું નથી. જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ દ્રષ્ટા એ વસ્તુનો સ્વભાવ છે. જ્ઞાન ને દર્શન એ ગુણ છે.
બેનમાં કહું છે ત્યાં દ્રષ્ટા કેમ લેવું કે
દ્રશ્ય નો દ્રષ્ટા છો? દ્રશ્ય નો કયું દ્રશ્ય? દ્રશ્ય છે કે નહી? દ્રશ્ય નો દ્રષ્ટા થાય કે ન થાય? નિર્ણય છે કે નહીં? તો જ્ઞાન નો કરતા થાય કે ન થાય?
આત્માને દેખે ને આત્માને જાણે.
આત્માના જ્ઞાન નો સ્વભાવ આત્માને જાણવાનો છે, તમને જાણવાનું નથી. અશક્ય છે. કહેવાય પણ બહુ જવલે છે. તાત્વિક વાતો બહાર આવે છે. જ્યાં સુધી મૂળ વાત બહાર ના આવે ત્યાં સુધી દ્રષ્ટિ કરે.
આ મંત્રમાં બે બાજુથી લક્ષ હટી જાય.
બે બાજુ કઈ
કરવાની? જાણવાની.
બે કઈ
કરવાને? જાણવાની.
બે એકમાં પરિણામ થવાયો
થાય
છે અને
જાણનારા જણાય છે
અને એમાં અનુભવ
થાય છે. આ બે નું ફળ છે ને અનુભવે.
અનુભવ થાય જ થાય. જાણનારો જણાય અને જાણેલાનું શ્રદ્ધાન ન થાય. જાણવામાં આવ્યું શ્રદ્ધાન પ્રયોગ થાય છે. તમે જાણેલાનું શ્રદ્ધાન થાય છે. હવે આ તેરની કથા જે છે એનો એક ભાવાર્થ છે. ઊંચો બહુ જે 12 વ્યાખ્યાન બહાર આવી ગયા ધ્યેયના, એમાં ગુરુના પહેલા વ્યાખ્યાનમાં શિષ્ય પ્રશ્ન કર્યો કે બધા હેતુ છે કેવળ જ્ઞાનના, એ વ્યવહાર છે, વ્યવહાર 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 અવસ્તુ જા એમ ગુરુદેવે એ પહેલા વ્યાખ્યાનમાં કેવળ જ્ઞાનની પર્યાયને અવસ્તુ કહી છે, એમ નવે તત્વના ભેદ અવસ્તુ છે. નવ તત્વના ભેદ અંતર્દૃષ્ટિથી જેમાં કોઈ નવ તત્વના ભેદમાં કોઈ ભેદ દેખાતો નથી એમ આ વાતમાં ચાલુ કર્યું છે. આ નવ તત્વોમાં બહુવચન, આ નવ તત્વોમાં બરાબર એટલે નવ તત્વો છે, પરિણામો છે. પરિણામથી આત્મા રહિત હોવા છતાં પરિણામ છે, પરિણામથી આત્મા રહિત હોવા છતાં પરિણામ છે, અને પરિણામ થાય પણ છે અને છતાં અકર્તા રહીએ છીએ. અનાદિનંદ પરિણામ થયા જ કરશે, પરિણામને કોઈ અટકાવી શકવા શક્તિમાન નથી. પર્યાય સત છે, મિથ્યાદ્રષ્ટિ હોય તો એને વિકારી પરિણામ થાય, સાધક હોય તો અવિકારી વિકારી મિસ થાય, અને પરમાત્મા થાય તો અવિકારી વિતરાગ પરિણામ થાય. પરિણામ વિના આત્મા રહેતો નથી, અને પરિણામથી રહીત જ રહીએ છીએ. પરિણામથી સહિત થતો નથી, કદાચિત થાય તો વ્યવહાર છે, સહિત થાય પણ રહીત જ છે. એના પર જો રાખવું, નવ તત્વોમાં શુદ્ધ નહીંથી જોઈએ તો એટલે અંતરદૃષ્ટિ વડે ત્રિકાળી દ્રવ્ય સ્વભાવને વિનાયકને દ્રષ્ટિમાં લઈને જોઈએ તો અનુભવ કરીને જોઈએ તો શુદ્ધ નહીં છીએ એટલે અનુભવ કરીને જોઈએ તો જીવન એક ચૈતન્ય ચમત્કાર માત્ર પ્રકાશનું પ્રગટ થઈ રહ્યો છે. અંતરદૃષ્ટિ વડે જોતા એક સામાન્ય સ્વભાવ નાયક ચિદાનંદ આત્મા પોતાનો પરમાત્મા એ જ પ્રગટ થઈ રહ્યો છે. તે સિવાય જુદા જુદા નવ તત્વો કાંઈ દેખાતા નથી. એ દ્રષ્ટાનું દ્રશ્ય નથી, જ્ઞાનનું જ્ઞેય નથી. નવ તત્વો એમ કે ધ્યેય ન હોય તો કઈ નહીં, ધ્યેય ન હોય તો કઈ નહીં, કે ના પ્રાણ છે પર્યાય તો જ્ઞાનનું જ્ઞેય તો થાય ને. છ વ્યાખ્યાનમાં બહુ ખુલાસો કર્યો છે કે છ દ્રવ્ય તો જ્ઞેય નથી, પણ છ દ્રવ્યને જાણનારું જે જ્ઞાનની પર્યાય એટલું જ્ઞાન પણ નથી અને એટલું જ્ઞેય પણ નથી. નવ તત્વના ભેદો ધ્યેય ન હોય તો કઈ નહીં, પણ જ્ઞેય તો છે ને, જાણેલો પ્રજ્ઞાન તો લીધું છે ને ભાઈ. એ વ્યવહારનીના કથનો છે, ઉદરા ગભર આમાં લખે છે. તે સિવાય જુદા જુદા નવ તત્વો કાંઈ દેખાતા નથી. અંતરદૃષ્ટિ વડે જો નાદ લઈ જયારે નવથી થાય આત્માની, ત્યારે એકનો સામાન્ય ને અવલોકન, વિશેષને નહીં અવલોકન. વિશેષ જેને પ્રસિદ્ધ કરે છે સામાન્ય નહીં, એ વિશેષનો ભેદ દેખાતો નથી. કેમ કે ભેદ અભેદથી ને આત્મા થઈ ગઈ. શું કહ્યું?
અભેદથી ને આત્મા.
જયારે સામાન્ય તરફ ઉપયોગ આવે છે ત્યારે એકલો જ્ઞાનાનંદ પરમાત્મા દેખાય છે, અને એને દેખનારી જે પર્યાય પ્રગટ થાય છે એ પર્યાયનો ભેદ એમાં દેખાતો નથી. કેમ કે એ ભેદ દેખાય છે તો અનુભૂતિ નથી, અને અભેદ ન થાય કથનચિત તો પણ અનુભૂતિ નથી. અપૂર્વ અલૌકિક વાતો સંહિતામાં કરેલી છે.
આનંદ આવો જ
જુદા જુદા નવ તત્વો કઈ દેખાતા જ્યાં સુધી આ રીતે જીવતત્વો નું જાણવું જીવને નથી, એક જ દેખાય બીજું ન દેખાય એવું જાણવું જીવને નથી, ત્યાં સુધી તે વ્યવહાર દ્રષ્ટિ મીઠા દ્રષ્ટિ છે. મિથ્યાત્વના ભાવ અને વ્યવહારના ભાવ એક જાત છે. મિથ્યાત્વના ભાવ અને વ્યવહારના ભાવ એક જાત છે એમ કેવડી ભગવાન ઉપર થયું આ કૌષ્ટિકામાં છે 174 માં છે. મિથ્યાત્વનો ભાવ અને વ્યવહારનો ભાવ એક જાત. એક જાત કેમ? કે મિથ્યાત્વ પરાશ્રિત છે એમ વ્યવહાર પણ પરાશ્રિત છે. એ ભાવના બે ભેદ, સદભૂત અને અસદભૂત વચ્ચે પરાશ્રિત માટે એક જાત છે. બે પરાશ્રિત હોવાથી એક જાત છે. પરાશ્રિત ની અપેક્ષા જીવતત્વનું જાણપૂર્ણ જીવને નથી ત્યાં સુધી તે વ્યવહાર દ્રષ્ટિ છે. મીઠા દ્રષ્ટિ વ્યવહાર દ્રષ્ટિ કહ્યું. મીઠા દ્રષ્ટિ જુદા જુદા નવતત્વોને માને છે. અનંતકાળથી જૈન કોળમાં જૈનમાં આપણે અને નવતત્વોને માનતા હતા, જાણતા હતા. દ્રવલિંગ મુનિ થયા ત્યારે નવતત્વને બરાબર આપણે ચિત કરતા હતા કે નવતત્વ જૈન દર્શન સિવાય ક્યાંય નથી એમ આપણે કહેતા હતા. બહાર ચડાવીને સમજી ગયા. તો નવતત્વથી ભીન આત્મા રહી ગયો જોવા. નવતત્વને જાણ્યા, ભેદને જાણ્યા, પણ હવે થઈ ગયો. આપણી વાત કરો ને બીજા શું? આપણે એક આત્મા ને જાણ્યો એમાં રેકડો. ત્યાં સુધી જુદા જુદા નવતત્વને માને છે. જીવ પુદગલના બંધપર્યાય સ્થિતિયા પદાર્થો જુદા જુદા દેખાય. જીવને કર્મના સંબંધથી જોવામાં આવે તો નવ તત્વ જુદા જુદા છે એમ દેખાય છે. એના સંબંધથી જો તો કર્મના સંબંધથી પુદગલના સંબંધથી જીવની પર્યાય પુદગલને જોઈને પુદગલો લક્ષ કરે છે એમ જો કરવામાં આવે તો નવ તત્વ ઉભા થાય છે. નવ તત્વ થાય છે, ઉભા છે નહી, સ્વભાવમાં નથી. સ્વભાવમાં નવ તત્વ નાશવાદ છે અને હું તો અવિનાશી ગીત ધ્રુવ છું. પ્રમાણતા પ્રમત ક્યાં છે? એમાં 14 ગુણ સ્થાન છે. એમાં તો 14 ગુણ સ્થાન નવ તત્વ આવી ગયા. જુદા જુદા પણ દેખાય, પણ જયારે શુદ્ધ નહીં થઈ જીવ પુદગલનું નિજ સ્વરૂપ જુદું જુદું જોવામાં આવે ત્યારે એ સાંભળ્યું પુન પાપ આદિ સાત તત્વો કઈ પણ વસ્તુ નથી. અવસ્તુ છે કે ને? નવ તત્વ અવસ્તુ છે. કેવો જ્ઞાન અવસ્તુ કહીને એમ નવ તત્વ પર્યાય છે ને? પર્યાય વસ્તુ છે. હા, એમાં અનંત ગુણ રસેલા હોય તો વસ્તુ કહેવાય, પણ અનંત ગુણ તેમાં છે નહીં. કઈ
નથી,
અનિત્ય નાશવાન છે. નિમિત્ત નૈમિત્તિક ભાવથી થયા હતા નવ તત્વો. તે નિમિત્ત નૈમિત્તિક ભાવ જયારે મટી ગયો ત્યારે જીવ પુદગલ જુદા જુદા હોવાથી બીજી કોઈ વસ્તુ સિદ્ધ થઈ શકતી નથી. નવ સિદ્ધ થતા નથી. નવ ને સિદ્ધ કરવા જાય તો આત્મા રહી જાય. આખો આત્મા અત્યાર સુધી રહી ગયો. અન્ય વસ્તુ ખંડન કર્યું નહીં. જૈન દર્શનનો સાધુ થઈને નવ તત્વને આગળ કરીને અમારા નવ તત્વ અમારા સિવાય જૈન સર્વજ્ઞ ભગવાન સિવાય નતું તો કઈ છે. ત્યારે વાણી નહોતી છૂટતી ભગવાનની, મહાવીર ભગવાનની 66 દિવસ સુધી. ત્યારે એમાં ઇન્દ્રનું સેનાસન બોલવાનું એની દાખું અવધિજ્ઞાન મીઠું એ કોઈ ગણગરનો જીવ છે નહીં સભામાં, એટલે વાણી છૂટતી નથી. એટલે બ્રાહ્મણનું રૂપ લઈને ઇન્દ્ર મહારાજ ગયા ગૌતમ પાસે કે તમે તો પ્રખર છો, બધા ધર્મોના જ્ઞાતા છો, મારે તો એક નવ તત્વનું સ્વરૂપ સમજવું છે. એટલા બધા નવ તત્વ ક્યાંથી વાત લાવ્યો? અમારા ગુરુઓ કે છે કે નવતત્વ છે જગતમાં, હાલ તારા ગુરુ પાસે એને ખબર નથી કેમ છે તમોસરમાં કોઈ ભૂલતો અને માન સમજાયું માનું ગયું
અને ભાઈ શું કામ કર્યું?
શું કામ કર્યું?
કઈ નથી, કોઈ વસ્તુને તત્વની જાણ નથી. વિકલ્પાત્મક જ્ઞાનમાં એને કઈ આત્મા વિશે કોઈ નિર્ણય પણ નહોતો કર્યો. આની પહેલા એવા માનસમ આગળ આવ્યા અને શિક્ષક દ્રવ્ય ને જોયું અને ત્યાં એકાએક
પરિણામ થવા યોગ થયા, પરિણામ થયા થવા યોગ થયા, માનસમ થી થયા નથી, માલિકના દર્શન થી થયા નથી, આત્મા એ પરિણામ ને પલટાવ્યા નથી. આ નિમિત્તાથી દ્રષ્ટિ જાય છે અને કા આત્મા કરતા છે અહીંયા દ્રષ્ટિ જાય છે, કા નિમિત્તથી એમ થાય છે અને કા મારાથી થયું એમ થઈ જાય છે. એ બોલું પરિણામ થવા એવું થાય છે. બસ અહીંયા શું થયું?
કેમ કરવાથી આવું થયું પ્રશ્ન જ રહેતો નથી.
ખરા સ્વાભાવિક થાય કે પાપના પરિણામ સ્વાભાવિક થાય છે તો કોઈ સ્વચ્છંદી થઈ જશે કે ના સ્વતંત્ર થશે? સ્વચ્છંદી નહીં થાય. સત્યને જાણતા કોઈ સ્વચ્છંદી થાય? આ તો સત્ય છે પરમ કે પાપના પરિણામ સ્વાભાવિક થાય છે. ખાવા પીવાના પહેરવા ઓઢવાના પરિણામ પાપના છે કે પાપની સ્વાભાવિક થાય છે. સવાયો થાય છે એ મારાથી થયા કે નિમિત્તથી થયા કે થવાયું થાય છે પછી ક્યાં પ્રકરણી? તો થવાયો થાય છે પાપના પરિણામ એને જો જાણીએ આપણે તો પાપના પરિણામ છૂટી દૂર ના થાય. અને ભાઈ પરિણામ થવાયું થાય છે ત્યાં અવિરામ છે. પાપના પરિણામ થવાયો થાય છે પછી આગળ જ્ઞાન ના હોય જણાય છે. થવાયો થાય છે એની દ્રષ્ટિ અવકર્તા અકાયક અવેદક ઉપર આવે છે.
પરિણામ પરથી દ્રષ્ટિ હટી
હટી જાય. સ્વાયું આ શું થયું? માનસમાં પરિણામ સરકારે આયોજન છે. ખરેખર અવસ્થ છે, વસ્તુ એક આત્મા છે. કોઈ કહે છે નિમિત્ત નિમિત્ત ભાવથી થતા હતા નવતો, તે નિમિત્ત નૈમિત્તિક ભાવ જયારે મટી ગયો ત્યારે જીવ ભૂતગલ જુદા જુદા હોવાથી બીજી કોઈ વસ્તુ સ્થિર થઈ શકતી નથી. નવતત્વ સ્થિર થઈ શકતા નથી. નવતત્વના ભેદો અનુભવના કાળમાં દેખાતા નથી. સંવર્ધિત જણાને મુક્ત દેખાતા નથી. એ તો નહીં છે કે થઈને જણાય છે. પરિણામ નહીં થઈને જણાય છે. પરિણામ પરિણામ થઈને જણાતા નથી. શું કર્યું? ધ્યેય તો ધ્યેય પણ જાણ્યું, પણ જયારે પરિણામ અંતર્મુખ થયા તો એ પરિણામ અપેક્ષીને જણાય છે. સ્વજ્ઞેય તરીકે જણાયા એમના અનુભવ છે. એ કથાથી તમે જ છે પરિણામ. એ પણ દ્રષ્ટિ અપેક્ષા એ વ્યવહાર છે. એ પરિણામ અભેદ થાય છે પ્રસંગિત અનુભૂતિ. એ પણ પ્રસંગિત વ્યવહાર છે, નિશ્ચિત છે. પરની અપેક્ષા એ જ્ઞાન પ્રદાન પ્રસંગી નિશ્ચિત છે. દ્રષ્ટિ પ્રદાનથી પ્રસંગી જોઈએ તો એ વ્યવહાર છે. આવા નિશ્ચય વ્યવહારનું એક દાતા થઈ જાય છે તો પરિણામીને પરિણામીને એક સમયમાં જાણે છે. વિકલ્પ ક્યાં છે જાણવામાં? વિકલ્પ હોય તો જાણતો નથી.
અપરિણામી અને પરિણામી ને એક સમયમાં જાણે.
હા, એક સમયમાં. જ્ઞાની એવી શક્તિ છે કે અપરિણામીનો આશ્રય લેતા એ પરિણામી થયો, આ તો આરામ થયો તો એને પણ જ્ઞાન જાણે છે. પણ કોઈ લય પક્ષ નથી કે આ અપરિણામી છે એને જાણું છું, આ પરિણામી છે એને જાણું છું, ભેદ નથી. એવું પરિણમન છે જ્ઞાન જ્ઞાતા છે. બે નહીં નો જ્ઞાતા છે. કોઈ નહીં પક્ષ નથી. સમયથી પ્રતિબંધ થાય જયારે અનુભવ ત્યારે બે નહીં નો સ્વભાવગ્રાહી જ્ઞાન, સ્વભાવગ્રાહી જ્ઞાન થી દ્રવ્યને જોતા પર્યાય પણ જણાય છે, પર્યાય પર્યાય તરીકે ન જણાય પણ સ્વગ્રહી તરીકે જણાય, ધ્યેય પણ જણાય અને સ્વગ્ને પણ જણાય, પરિણામનો ભેદ ન જણાય, પરિણામનો ભેદ છે નહીં, એમાં ભેદ જણાય તો અભેદ નહીં જણાય, ભેદ તો જણાશે કે નહીં.
આનંદ નો અનુભવ થયો ભેદ કે
ગણાય કે ના ગણાય, આનંદ નો અનુભવ થયો કે અભેદ નો આશ્રય લેતા જે પર્યાયમાં આનંદ પ્રગટ થયો તો એ પર્યાયમાં આનંદ આવ્યો, પર્યાય આનંદ ને ભોગવે છે એમ જ્ઞાન જાણે, હું ભોગવું છું એમ ન જાણે, આનંદ ને હું ભોગવું છું એમ જ્ઞાન ને જાણે, અને આ આનંદ ભોગવવા યોગ છે એમ પણ ન જાણે, એ આનંદ ને સર્વોકે ન થાય ને આનંદ જણાય,
એ સમય
એક જ સમયની વાત છે, ઉપજે મોહ વિકલ્પથી સમર્થતા અંતર્મુખ અવલોકતા, કેટલો કાળ જાય અનંતકાળથી આ સુધી ને વિચારતું મેં હતું, એને કેટલા મંદિર બંધાવે, કેટલી જાત્રા કરે કિંદારની પાલિતાણાની સમિશેખરની, ત્યારે જ્ઞાન દૂર થાય, અંધકાર કેટલા ટાઈમનો હોય પણ જ્યાં પ્રકાશ થયો તો અંધકારનું કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતા સમા એમ વિભાવો નાથીનો અંતર થતા જાય.
આપણે એમ નક્કી કર્યું કે પરિણામને જાણતો જ નથી, પહેલા આપણે પૂર્વ ભૂમિકામાં
જાણતો નથી, કોઈ કાળે જાણતો નથી, કોઈ કારણે જાણતો જ નથી,
અનુભવની ભૂમિકામાં
પરિણામને જાણતો નથી, પરિણામીને જાણે છે, ક્યાં કયા જે ખબર
પરિણામી
પરિણામી ક્યાં છે,
જે પૂર્વક
ગીમાં ક્યાં લે આનંદ આતા હે કે નહીં આતા, તો દ્રવ્યમય આનંદ હે ગુણમય કે પ્રિયમય,
અભેદો કે
જાણતા, અભેદો કે જાણતા હે, ભેદ છે કહા જાતા હૈ, આનંદ કા ભેદ અંદર પડતા નહીં હૈ, એ તો અભેદી હૈ, આનંદ ની પર્યાય જ્ઞેય થી જુદી નથી, જ્ઞેય જ છે આનંદ,
ત્યાં લક્ષ નથી,
લક્ષ હોય નહીં, લક્ષ ની વાત તો એ છે,
વેદન છે વેદન ઉપર લક્ષ નથી,
વેદનમાં પણ કોને કોણ વેદે છે આનંદ ને, આમાં તમે કીધું હવેનો જવાબ લોકો કોણ વેધે છે, બોલ આનંદ ને કોણ વેધે, હા નહી, કેમ કે વેદક ગુણોમાં ક્યાં છે, પરિણામી વેધે છે એમ કહેવાય, એમ કહેવામાં કઈ વાંધો નહીં, પણ ખરેખર તો પરિણામ પરિણામ ને વેધે છે, પરિણામી એને વેદે છે એટલો ભેદ પણ નથી, પરિણામી તો એ આનંદ પરણમે છે એવું જ્ઞાનમાં જ્ઞેય થાય,
એ જ્ઞાનમાં જ્ઞેય થાય છે એ પર્યાયની અવસ્થા જ થઈ,
હા નિર્મળ પર્યાય આત્માથી અભેદ થઈને જ્ઞાનનું જ્ઞેય થાય છે, જ્ઞાતા હું નહીં પણ હું અને જ્ઞાન પણ હું, ત્રણેયના ભેદ નીકળી જાય તો એકલો ચૈતન્ય સામાન્ય વિશેષ આખો આત્મા જ્ઞાન, ચેતના સર્વસ્વ, ચેતના સર્વસ્વ વસ્તુ એ જ જ્ઞેય છે, એમાં ત્રણ ભેદે નથી, જ્ઞાતા જ્ઞાન જ્ઞેય તો ફળ તો ક્યાંથી આવે, એ ફળ છે એનું ફળ આવે, થઈ ગયું, બીજી કોઈ વસ્તુ વસ્તુ તો આગળ પણ લઈ લો, વસ્તુ તો દ્રવ્ય છે અને દ્રવ્યનો નિજ ભાવ દ્રવ્યની સાથે જ રહે છે, પરંપરાની ભાવ તથા નિમિત્ત નિજ ભાવનો તો અભાવ જ થાય છે, માટે સુદ્રીથી જીવને જાણવાથી જ સમય પ્રશ્નની પ્રાપ્તિ થઈ શકે છે, જ્યાં સુધી જુદા જુદા નવ પદાર્થો જાણે શુદ્ધ નીતિ આત્માને જાણે નહીં ત્યાં સુધી પર્યાય બુદ્ધિ છે, નવતત્વ ને આ વસ્તુ કઈ કાલે ટાઈમ થયો છે થોડો હવા ચાર ને બદલે ચાર થી ખોરાકો છે પરિણામ થવા થાય છે અને જાણનારું જણાય છે મહામંત્ર પરિણામ રહી ગયા પરિણામની કરતા બધી ગઈ નકા બધી ગઈ અને નાયક દ્રષ્ટિમાં આવતા